જેનું સાનિધ્ય આટલું બધું દિવ્ય છે, અમૂલ્ય છે, એનું મૂલ્યાંકન ન થઈ શકે એવું ભગવદ સાનિધ્ય જે મહારાજનું શરણ જે અનુભવની સાથે કહેવાય યત્સંગમ પ્રાપ્ત શિષ્યા, ફેરો ફોગટ ના જાય સંતોના સંગમાં, એને મળે જ મળે જ મળે જ. જેમ નદીમાં સ્નાન કરવા પડે એટલે એને ઠંડક મળે જ, એનો થાક ઉતરે જ, એમ જે મહારાજના સાનિધ્યમાં જે કોઈ આવ્યો એ કંઈક ને કંઈક તો લઈને જાય જ. મને શાંતિ મળી, મને આનંદ મળ્યો, મને દર્શન મળ્યા, મને પ્રસાદ મળ્યો, મને આનંદ મળ્યો, પણ કંઈક મેળવીને જાય. આ એક એવા પ્રકારનું સાનિધ્ય છે જય મહારાજનું, કે આવેલો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્શનાર્થી યાત્રી ખાલી હાથે પાછો જાય જ નહીં. બહુ સરસ આનંદ મળ્યો. હા, એટલે એવું દિવ્ય સાનિધ્ય છે જય મહારાજનું, કે વ્યક્તિ કંઈક મેળવીને જાય, વૈચારિક રીતે પણ મેળવી લે. સુવિચાર લખ્યો અને વાંચે તો એમાંથી પણ મેળવીને જાય કે સુવિચારમાંથી મને મળ્યું, બહુ સરસ સુવિચાર હતો. એ પોતાની હઠ છોડી દેવી, કોઈની ઉપર પોતાના વિચારો ન લાદવા, અને જે આ પ્રમાણે એ પોતાના જીવનને નિષ્ફળ બનાવતું હોય છે. કેટલું સરસ વાક્ય છે, બહુ અસરકારક છે. તો આમ વ્યક્તિ જય મહારાજના શરણમાં કંઈક મેળવીને જાય છે, એને પોતાને ખબર નથી હોતી પણ છતાંય કંઈક એને મળતું હોય છે. તો યત્સંગમ પ્રાપ્ત શિષ્ય, ઘણું બધું મેળવીને જાય. એના જીવનમાં ક્યારેક એમ જાય કે ગયા હતા અને ત્યાં આવું કંઈક આનંદ આવ્યો તો એ ગાંઠ વારી દે, એની સ્મૃતિ રૂપે બની જાય કે ભાઈ આવું તો ક્યાંય જોયું નથી, ઘણું બધું ફર્યા પણ. જ્યાં ત્યાગ અને તૃપ્તિના ભાવ છતાં ત્યાં સ્મરણ સેવાના યજ્ઞ થતા. કોઈની પાસે મંગાતું નથી છતાં આટલી બધી સેવા થાય છે, આટલું બધું સર ચાલે છે, આશ્ચર્ય થઈ લઈને જાય. અહીંયા આપણી વૃત્તિઓ, આપણી દાનત, દાનતનું બીજું નામ છે વૃત્તિ. દાનત તો સુધારી શકાય ને? ઓહો, તો બહુ સહેલું થઈ ગયું. જો સમજણ પૂર્વક દાનત સુધરી જાય ને તો વૃત્તિ આપોઆપ બદલી જાય, અને વિચારથી અને એનાથી દાનતથી વૃત્તિથી વિચાર બદલાશે અને વિચારથી મન બદલાશે. જો દાનત તમે બગાડતા હો તો કેવું લાગે કે આની દાનત બગડેલી છે, આની દાનત ના, પણ માણસ સમજી જાય કે મારી દાનત આને ખબર પડી ગઈ, જો સુધારી લે તો એ રસ્તે આગળ નીકળી શકે. પણ જેને રસ્તો જડતો નથી, જેને રસ્તે ચાલતા જ નથી આવડતું, એ દાનત ક્યાંથી સુધારશે? વૃત્તિ ક્યાંથી સુધરવાની છે? વિચારો કેવી રીતે બદલાશે? તો મન શુદ્ધ ક્યાંથી થવાનું છે? એના પગથિયા છે. સંગાત સંજાયતે કામા, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કેટલા કેવા પગથિયા છે! એક પગથિયાથી માણસ ગબડ્યો નીચે આવી જાય. એમ પોતાની દાનત થી માણસ જો ગબડ્યો તો એક પણ પગથિયા ના કામનું નથી. જે પગથિયા આપણને ઉપર ચડવા માટે તમારા પગને મૂકવા માટે એની પીઠ આપે, એક એક પગથિયું એની પીઠ આપે તમારો પગ મૂકવા, કેમ કે તમે ઉપર ચડી રહ્યા છો. પણ ઉપર જઈને એક પગથિયા ઉપર ભૂલ કરી તો બધા પગથિયા તમને લાત મારી, એક પણ પગથિયું હંગરશે નહીં, તમને છેક નીચે જ નાખશે. કે અમે આટલું બધું તને ઉપર ચડવા માટે, તારી ઉન્નતિ માટે અમારી પીઠ ધરી અને ઉપર ગયા પછી તું આ ભૂલ કરું છેલ્લે પગથિયે, પાછા પડતા એક પણ પગથિયું એને સાથ નહીં આપે. વૃત્તિઓ જો આપણી સારી હશે, જો આપણી દાનત ખોરી નહીં હોય તો છેક સુધી તમે આગળ પહોંચી જાઓ, મન સુધી આત્મા સુધી પહોંચી જાઓ. વર્તીઓ જેની વશ થઈ તે ગંભીર નાદમાં જાય. ગંભીર નાદ એટલે પોતાની અંદર જે ચાલતું એની અંદર જ સમય જાય. આ જે છે એના માટે કહ્યું કે યોગનિષ્ઠા, હું યોગનિષ્ઠ થયો. લક્ષ્મણદાસજી મહારાજ કહે છે માત્ર જય મહારાજના સાનિધ્યની અંદર, શરણની અંદર જ સંયમ નિયમથી માંડીને યોગની અંદર મારામાં નિષ્ઠા જાગૃત થઈ. એ તો નિષ્ઠા જાગૃત થઈ, પછી હજુ આગળ આવશે, ઉપરનું પગથિયું પણ આવશે. તો વેદાંત ગમ્ય આ બધું છે. જ્ઞાનથી સમજાય, આત્માને સમજવો હોય તો આત્મા એમને નહીં સમજી શકે. આત્માને સમજવા માટે જ્ઞાન જોઈશે. વેદ્યમ છે વિષય. વિષય શું છે? આત્મા જાણવાનો શાનાથી છે? વેદાંત વેદ્યમ. વસ્તુ અને વિષય બંને સાથે હોય તો અહીંયા પોતાના નિજ સ્વરૂપને સમજવા માટે જ્ઞાનની આવશ્યકતા છે, અને જે મહારાજની પાસેથી મળી રહે છે. અને એ આત્માનું રહસ્ય, રહસ્ય, અને એ આત્માનું રહસ્ય તમે મેળવી લો એટલે શરીર ભાવ છોડી દો છો. હા, જ્યાં સુધી શરીરમાં રમ્યા કરીએ છીએ ત્યાં સુધી વૃત્તિઓ વિકૃતિ તરફ જ જવાની છે, અને ત્યાં સુધી જીવનનું પરમ રહસ્ય તમારા હાથમાં નહીં આવે. કેમ? દેહ ભાવ બન્યો છે, દેહમાં અધ્યાસ છે, દેહની ઇન્દ્રિયો દ્વારા જે કંઈ થતું હોય એ બધું કર્યા જ કરીએ છીએ, કર્યા જ કરીએ છીએ. એનું પરિણામ વિકૃતિઓ, વાસનાઓ, પાપ, અપરાધ. તો વેદાંત ગમ્યમ કહ્યું, જ્ઞાન વડે સમજી શકાય એ માત્ર એક આત્મા છે, અને એ યત્સંગમ પ્રાપ્ત શિષ્ય. જે મને મળ્યું, લક્ષ્મણદાસ મહારાજ કહે છે. તો આટલી ઊંચી અવસ્થા સ્થિતિ જે મહારાજ આપવા બેઠા છે, પણ લેનાર કોઈ કે ત્યાં કોઈ નથી. વેદ્યમ વેદાંત ગમ્યમ રહસ્ય પરશ્વમ, પરમ રહસ્ય આપવા વાળા છે. અને કેવી રીતે? શુદ્ધ બોધ પણ શુદ્ધ, એક સ્વરૂપે, કે માત્ર આત્મા એક જ છે અને પરમાત્મા એક જ છે. આ જગતમાં, સૃષ્ટિની અંદર પરમાત્મા સિવાય અન્ય કશું જ નથી. બહુ સરસ વાત છે કે હવા કેટલી બધી છે, પાણી કેટલું બધું છે વ્યાપક, આપણા શરીરમાં એવા છે, પાણી આપણા શરીરમાં છે, વ્યાપક છે, બહારે છે. અરે આપણા શરીરમાં પૃથ્વી એટલે કે માટી, આપણા શરીરમાં છે, આખી પૃથ્વી ઉપર માટી છે. એમ આત્મચેતના પણ આપણાથી દૂર નથી, એમ હવા આપણાથી દૂર નથી, અંદર છે. એમ આત્મચેતના પણ સર્વત્ર બધે જ છે, બધે જ છે, અને અહિયાં ને અહિયાં જ છે, આપણા પોતામાં જ છે. કેમ બીજે કોઈ તીર્થમાં જઈને શોધવા જવાની જરૂર નથી કે ભગવાન ક્યાં મળશે. જેમ આપણા શરીરની અંદર હવા છે, પાણી છે, પૃથ્વી છે, એવી રીતે પરમાત્મા પણ આ હવાની માફક આત્મચેતના એ અહીંયા જ છે, આપણી વચ્ચે આપણી સાથે જ છે. એને શોધવા જવાની, દૂર જવાની ક્યાંય જરૂર નથી. જો અંદર દેખાશે આત્મતત્વ તો બહાર પણ સર્વત્ર દેખાશે. નિજ પ્રભુમય દેખ હૈ જગત, સર્વત્ર એને પરમાત્માનું દર્શન મળશે. તો શુદ્ધ બોધ, પછી એની અંદર બીજી કોઈ આસક્તિ નહીં, બીજો કોઈ વિષય નહીં, માત્ર પરિપૂર્ણ શુદ્ધ એક રૂપમ, બીજું સ્વરૂપ છે જ નહીં ને. જેમ મીરા વૃંદાવનમાં જવાના હતા, મળવા માટે જવાના હતા, તો સામેથી પેલા સંતે કહ્યું, હું કોઈ સંત, હું કોઈ સ્ત્રીને મળતો નથી, એનું મોઢું જોતો નથી. એટલે મીરાએ સામે સંદેશો મોકલ્યો કે હું તો ભગવાન એકમાત્ર જ પુરુષ છે, બાકી આ જગતની અંદર બધી જ શરીરરૂપી પ્રકૃતિઓ અને સ્ત્રીઓ જ છે. કૃષ્ણ એક જ પુરુષ છે, બાકી બધી બધી સ્ત્રીઓ જ છે. એટલે હા, અરે આટલી બધી ઊંચી દ્રષ્ટિ છે. મીરાને આમંત આવો કે તમે મળી શકો છો. હું તો અત્યાર સુધી એમ જ જાણતી હતી કે એકમાત્ર કૃષ્ણ પુરુષ છે, બાકી સમગ્ર સૃષ્ટિની જે પ્રકૃતિ છે ને એ બધી સ્ત્રી છે. પણ તમે પુરુષ છો એની મને આજ શરમાઈ ગયે. મહાપુરુષ શુદ્ધ બોધ એક રૂપમ, શુદ્ધ બોધ રૂપમ, બીજું કશું. તો હવે જો પરમાત્મા બધે એક જ સ્વરૂપ, એક જ છે ને બધા સ્વરૂપની અંદર, તો પછી વિકૃતિ કોને માટે, વાસના કોની સાથે, કે જ્યાં સર્વત્ર સમગ્ર એ જ સ્વરૂપ છે, હું બીજાને ગાળ કેવી રીતે ભાળી શકીશ, એને દુશ્મન કેવી રીતે કરી શકે, એ પણ જે સર્વત્ર છે. તો આ જે શુદ્ધ બોધની એકતા આપણા પોતાનામાં, કે એના સિવાય અન્ય કઈ છે જ નહીં, એ ભાવ જે મહારાજ આપી શકે છે, યત સંગમ પ્રાપ્ત શિષ્ય, લઈ શકો છો કોઈ? જે મહારાજ આપવા વાળા બેઠા છે, પણ લેવા વાળા જ કોઈ નથી. એક લક્ષ્મણદાસજી મહારાજ કહે છે, આવો, આટલી ઊંચી સ્થિતિ, આટલી ઊંચી અવસ્થા આપવા માટે બેઠા છે. કિનાત્વાત્માનમ ચ સર્વે, આત્મા સહિત બધું જ જાણવાનું મળશે. અને આ બધું મેળવ્યા પછી ક્યારે, કે ગુરુગત માણસો, આ બધું જ મેળવ્યા પછીથી મારું મન ગુરુ મહારાજમાં એવું પરોવાઈ ગયું, ગુરુગત માણસો. અને છેલ્લે કહ્યું, યોગ નિષ્ઠા બભૂ. આગળ શું કહ્યું? યોગ માર્ગે એક નિષ્ઠા થઈ, અને હવે યોગ માર્ગની અંદર પ્રતિષ્ઠિત થઈ ગયા. યોગ નિષ્ઠા બભૂ. મારા પોતાનામાં જ આત્મ પ્રાપ્તિ થઈ ચુકી. કેવી રીતે થઈ? યત્સંગાત, જય મહારાજનું સાનિધ્ય, જય મહારાજનું શરણ. આટલી ઊંચામાં ઊંચી સ્થિતિ ભૂમિકા સુધી પહોંચાડી દે છે. લક્ષ્મણદાસજી મહારાજે કેટલે સુધી કે હું સામાન્ય રીતે આવ્યો હતો અને અત્યારે મને યોગ નિષ્ઠા બાપુ યોગ આપ્યો, યોગની અંદર નિષ્ઠા આપી અને યોગની અંદર પરિપૂર્ણતા પણ આપી દીધી. લો શાંતમ શ્રી સંત રામ, કેવું સ્વરૂપ હશે જય મહારાજનું? જય મહારાજનું સ્વરૂપ કેવું હશે? શાંતમ, જે દરેકને શાંતિ આપે. જેવા પ્રકારનો દુઃખ દર્દ લઈને આવ્યો હોય એ પ્રમાણે, એ દુઃખ દર્દ પ્રમાણે એને શાંતિનું ઔષધ આપી દે, લે આવે અને એ પ્રકારની ઔષધિ એને શાંતિ આપે જ. અને એટલે તો દરેકે દરેકે ઓળખ્યા કે મારા તો શાંત સ્વરૂપ છે. શાંતમ શ્રી સંતરામ, જેવા પ્રકારની શાંતિ જોઈતી એવા પ્રકારની શાંતિ આપે. પ્રણાતજાને મનહ, જે મહારાજ તો કલ્પવૃક્ષ છે, ભક્ત વાંછા કલ્પતરુ જેને કહેવાય. તો મનો ઈચ્છિત આપવા વાળા છે પણ છતાંય લઈ શકતા નથી. એ પ્રમાણે આપણે અભિષ્ટદમ એનું ઈચ્છિત લે, લઈ જા. નિત્ય મીડે, જે નિત્યસેવી છે, નિત્ય સેવા કરી રહ્યા છે એવાને આપે છે. તો આવા ભાવથી જે જય મહારાજને ભજે છે એને પૂર્ણ કામ બનાવે છે, એને પૂર્ણ સ્વરૂપ બનાવે છે, એને પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચાડી દે છે. એટલે આ તારું સ્વરૂપ નિજ બોધ ચિત્ત વૃત્તિ કો નિરોધ ઓર કીન બાત હૈ. શુદ્ધ બોધ ચિત્ત વૃત્તિ કો નિરોધ ઓર કીન બાત, બસ બીજી વાત જ નહીં. પ્રણત જનમન, વંદન કરનારના મનની અંદર કયો ભાવ છે, એ શું ઈચ્છે છે, એનું ઈચ્છિત વાંછિત મનમાં જે કઈ એની વાંછના ઈચ્છા હોય એ આપવા. એટલે મનોવાંછા કલ્પતરુ, ભક્તોના કલ્પતરુ છે. કલ્પવૃક્ષની નીચે જઈએ, જે તમે મનમાં સંકલ્પ કરો એ તમને તરત મળી જાય. પણ અભાગ્ય હોય, કલ્પવૃક્ષ નીચે જાય ખરો, બહુ તાપ લાગ્યો છે તો છાંયડો મળ્યો, બહુ થાકી ગયો છું, ઊંઘ આવે છે પણ કઈક સાધન મળે તો સુવાનું સાધન આવી ગયું. ઊંઘ સરસ આવશે મજાની, પણ સુઈ જવું ના જંગલ છે ને કઈક વાઘ આવે ને તો તરત આવી ગયો. અને કઈક મારી નાખે તો મારી નાખ્યો. કલ્પવૃક્ષ છે. અભિષ્ટદમ નિત્ય મીણે, તો જય મહારાજ પણ કલ્પવૃક્ષ છે, એમના છાંયે જઈને બેસો તો તમે જે પ્રમાણે મનનો સંકલ્પ કરશો મહારાજ તમને આપવા બેઠેલા છે. અભિષ્ટદમ નિત્ય મીણે, નિત્ય વંદન કરનારને જે મારા સુખી કરે છે, જે મારા જેને શાંતિ આપે છે. નિત્ય મેળે, નિત્ય વંદન કરનારને જય મહારાજ ખાલી નથી રાખતા, એને ભરપૂર રાખે, લે લઈ જા, આનંદથી ભરપૂર રાખશે, સેવાથી ભરપૂર રાખશે, શાંતિથી ભરપૂર રાખશે, સંતોષથી ભરપૂર રાખશે. ભલે ભૌતિક પદાર્થો ન મળે તો પણ જીવન આપણું શાંતિવાળું અને સંતોષવાળું આપશે, પણ જરૂરથી. એટલું તો શાંત સ્વરૂપ છે, માટે શાંત તો રાખશે દરેકને. આપણી પોતાની જેવી નિષ્ઠા હશે ને એવું મળશે. પણ આપવા વાળા છે એ ચોક્કસ, લેનારનું સ્તર કયું છે, એ કયું માંગે છે, કેવી રીતે આપી શકશે. રાજાએ એક માણસે કંઈક અપરાધ કર્યો હશે નાના નાના માણસોનો, અને પછી કહ્યું કે શો દંડ કરીએ તમે કહો. કે છે રાજા સાહેબ, એને બે વિહુ કે પાંચ વિહુ કરજો, વધારે ના કરશો. એનું સ્તર કયું, બીજો કે કરી નાખો આટલું. એમ આપણે પોતે પણ સાધક તરીકે ભગવાનની સન્મુખ જઈએ ત્યારે આપણી કઈ ઈચ્છાઓ છે એ પ્રમાણે આપણું સ્તર નક્કી થતું હોય. એટલે સુધી નીચે ઉતરે, મને મારા લગ્ન થઈ જાય, મને ઘર મળે, એ બધું નીચામાં નીચું સ્તર થઈ ગયું. એ માગી માગી ને આટલું માગ્યું, વધારે શું માગ્યું. પણ જે મધ્યમ વર્ગ હોય કે ભાઈ મને ભક્તિ મળે, મને ભજન મળે, પણ જે ઉપરનો હોય કે પ્રભુ આપો તો સ્વસ્વરૂપમાં સ્થિતિ આપજો, આ એનું સ્તર. કોઈ મોટર માંગી લે, કોઈ બંગલો માંગી લે, કોઈ નોકરી માંગી લે, કોઈ કોઈ સંતાન માંગી લે, પણ જે જેનું સ્તર છે જીવન જીવવાનું, અને એની માંગવાની વૃત્તિ પણ એ જ રીતની છે, પ્રાપ્ત કરવાની, માંગવાની, પ્રાપ્ત કરવાની, મેળવવાની, અને એ પ્રમાણે મળી જાય. અભિષ્ટદમ નિત્ય ભીડે, તમે શું ઈચ્છો છો એ તમને આપવા માટે તૈયાર છે. પણ આપણે એક અમુક સ્તરથી ઉપર આવી શકતા જ નથી, પ્રભુ પાસેથી મેળવવા માટે. અમે પહોંચ્યા ત્યાં તો વરતી વરસી વાદળ થકી, વિજાવી અંગોને અમ ઉર વિશે ચેતન કર્યું. અને તે સમયે માગ્યું છું, બહુ સરસ ભાવ છે એમનું, શિખરની રાગ છે. અમે ત્યાં તો, અમે પહોંચ્યા ત્યાં તો વરતી વરસી વાદળ થકી, પણ માગ્યું છું આમાં ઉર વિશે ચેતન કરી. બસ અમારા અંતઃકરણ ની અંદર, અમારા સ્વરૂપ ની અંદર અમે લીન થઈ જઈએ. શિખરણી છંદ છે, કેદારનાથ ને માર્ગે ચાલતા ચાલતા આ રચાયેલી પંક્તિ છે. એક આનંદ આવે કે બસ અમે યાચ્યું ત્યાં તો અમને મળ્યું એક ભાથું સદાનું. હવે યાચના કરી તો એક કાયમનું ભાથું મળી ગયું છું કે અમારા આત્મ સ્વરૂપનું. સ્તર કયું છે, આ તો વર્ષો પહેલાની વાત છે, લગભગ 12-15 વર્ષ થયા છે. પણ એની અંદર ભાવ નીતરતો હોય. આજે પણ એને વાંચીએ, સાંભળીએ કે બોલીએ તો એની અંદર થી એમ થાય કે કેટલી ઊંચી સમજ છે એની અંદર. તો આમ ભગવાન આપવા વાળા છે, પણ લેવા વાળા કેવા છે એની પોતાની મનસ્થિતિ ઉપર આધાર છે. જે મહારાજ તો કે છે કે લઈ જાઓ, તમારું મન વાંછિત લઈ જાઓ, શાંત સ્વરૂપ છે, આપવા બેઠા જ છે અને જાઓ એટલે મળવાનું જ છે. અહી અંદર આવ્યા બરાબર છે એટલે વીજળીનું અજવાળું નહીં માગો તો તમને મળવાનું જ છે. અંદર બેઠા એટલે પંખો એની હવા તમને મળવાની જ છે. બેઠાયેલો છે એટલે આ તમને આ ચાદર શેતરંજી પાથરેલી મળવાની જ. આમ સાહજિક જ તમે જય મહારાજના સાનિધ્યમાં પહોંચો એટલે તમને એ મળી જ જાય, ન વાંછિત મળી જાય. પણ એમાં નિષ્ઠા હોય યત્સંગમ પ્રાપ્ત, અને મળે એટલે એમ થાય કે જય મહારાજે મને આપ્યું, સદગુરુ મોએ આન મિલે, બસ એ દેહ ધરે કા સાર, મારું જીવન મારો જન્મ કૃતાર્થ થઈ ગયો, મારું આયખું લેખે લાગ્યું, એમ મન એમ આપણે અંદરથી એક ભાવથી બોલી જાય. આટલો સરસ જય મહારાજ આપવા વાળા બેઠા જ છે અને મારું મન મેરા ને તો કેવું પડે, તું કહા કરતા હે, આ શું કરવા બેઠો છું. લક્ષે લાયા લેખા જો જો સદગુરુ મોએ આન મિલે, આ લેખા જોખા કર્યા જીવનના કે કેવા ખોટા ને કેવા ખરાબ કામ કર્યા છે, પણ સદગુરુ મોએ આન મિલે, જયારે મળ્યા જય મહારાજ ત્યારે. એટલે દરેક બાબતમાં જયારે જયારે લક્ષ્મણદાસજી મહારાજ ને પોતાના જીવનમાં આવી આધ્યાત્મિક સંપન્નતા પ્રાપ્ત થઈ, મળી સંપન્નતા મેળવી, ત્યારે ત્યારે માત્ર એટલું જ બોલ્યા છે કે સદગુરુ મોએ આન મિલે, તબ જય મહારાજ મળ્યા ત્યારે યત્સંગમ પ્રાપ્ત શિષ્યા, જેને કહેવાય કે જય મહારાજના સાનિધ્યમાં આટલું મને આપોઆપ મળી ગયું, મેળવ્યું નહીં મળ્યું. અને શું થયું, યત્સંગા નષ્ટ પાપા, જે વિકૃતિઓ હતી જે પાપ હતા એ બધા જ મારા જીવનની અંદર નાશ પામી ગયા, મનના વિચારો નાશ પામી ગયા. આવી ઉચ્ચ સ્થિતિ અવસ્થા જે મહારાજ આપવા બેઠેલા છે, જે મહારાજ સૌના છે, સૌને મળે છે, સૌ મેળવી શકે છે અને માણી પણ શકે છે. જય મહારાજ.